અધ્યાય પાંચમો.
અજ્ઞે ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે. વૃદ્ધ સ્ત્રીઓને માન સમાન ગણજે અને જુવાન સ્ત્રીઓને બહેનો જેવી ગણજે. તેઓની સાથે હંમેશા સારું વર્તન કરજે. જે વિધવા ખરેખર નિરાધાર હોય તેઓનું માન સન્માન જાળવજે અને તેઓની સંભાળ લેજે. પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરૂર છે, એ બાળકો અથવા પૌત્રો પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરૂપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાના માન બાપનું ઋણ અદા કરે છે, એનાથી દેવ પ્રસન્ન થાય છે. જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત દિવસ હંમેશા પ્રાર્થના કરતી હોય છે, તે દેવ પાસે મદદ માગે છે. પરંતુ જે વિધવા પોતાને રાજી રાખવા મોજ મજામાં જીવન વેડફે છે, તે જીવતી હોવા છતાં ખરેખર મરણ પામેલી જ છે. ત્યાંના વિશ્વાસીઓને તું આ બધી વાત કહેજે, પોતાના ઘરની સંભાળ લેવાનું, જેથી બીજી કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે તેઓ ખોટું કરી રહ્યા છે. વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ તેમાં સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાના કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી તો તે સાચા વિશ્વાસને ઉપદેશ સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતા પણ ગુંડો છે. વિધવાઓની તારી યાદીમાં એવી સ્ત્રીનું નામ ઉમેરજે કે જે 60 વર્ષ કે તેથી વધારે ઉંમરની હોય, તે તેના પતિને વફાદાર રહી ચૂકી હોય અને પર્ણલગ્ન ના કર્યું હોય, સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું. પરંતુ એ યાદીમાં જુવાન વિધવાઓનો સમાવેશ ન કરીશ. જ્યારે તેઓ ખ્રિસ્તને સમર્પિત થઈ જાય છે ત્યારબાદ તેઓના તીવ્ર શારીરિક આવેગોને લીધે તેઓ ઘણીવાર ખ્રિસ્તથી દૂર ખેંચાઈ જાય છે. પછી તેઓ ફરીથી પરણવા ચાહે છે અને એવું કરનાર જુવાન વિધવાઓનો ન્યાય તોળાશે. તેઓએ પહેલા જે કરવાનું વચન આપ્યું હતું તે ન કરવાના કારણે તેઓનો ન્યાય તોળવામાં આવશે. વળી તે જુવાન વિધવાઓ ઘેર ઘેર ભટકવાનું શરૂ કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કુથલી કરવાનું શરૂ કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જેન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે. તેથી હું ઈચ્છું છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે અને પોતાના ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહીં હોય. પરંતુ કેટલી એક જુવાન વિધવાઓ અવળે માર્ગે દોરવાઈ જઈને શેતાનને અનુસરે છે. જો કોઈ વિશ્વાસી સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે પોતે તેઓની સંભાળ લેવી જોઈએ. તેઓની સંભાળ માટે મંડળીએ ભાર ઉઠાવવો જોઈએ નહીં, જેથી કુટુંબ વિહોણી નિરાધાર વિધવાઓની સંભાળ લેવાનું કામ મંડળી કરી શકશે. મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છૂટું પાડવાનું કામ કરતો હોય ત્યારે એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહીં. અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે મજૂરને તેની મજૂરી આપવી જોઈએ. મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહીં. એ વડીલે કનિક ખોટું કર્યું છે એવું કહેનાર બીજા બે ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી, પાપ કરનારાઓને કહે છે કે તેઓ ખોટા છે આખી મંડળીની સમક્ષ આ કર, જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે. દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું, પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોડવા બેસી ના જતો અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે. કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે, બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહીં. તું તારી જાતને શુદ્ધ રાખજે. તિમોથી, આજ સુધી તે ફક્ત પાણી જ પીધા કર્યું છે, હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે, તેનાથી તારું પેટ સારું થશે અને તું વારંવાર બીમાર નહીં થાય. કેટલાયક લોકોના પાપ સહેલાઈથી જણાઈ આવે છે, તેઓના પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોડશે, પરંતુ બીજા કેટલાયક લોકોના પાપ પાછળથી ખબર પડે છે. સારા કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોના સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે, પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય તો પણ તે છુપાવી શકતા નથી.